તારીખ 16/4/1997, ડાયરીના બોલ નંબર 597 અને 488 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 43.
તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. દેહનો જોનાર જાણનાર એવો આત્મા દેહ થી પ્રગટ ભિન્ન છે. આવા ભિન્ન દેહમાં મૂર્છા હોવાથી પ્રાય જીવ તેની ચિંતનામાં આકુલતા ભોગવતો થકો જીવન ગુમાવે છે, અથવા શાંતિમય જીવન ગુમાવે છે. સ્વરૂપ તો શાંત છે, એટલે જીવન શાંતિમય હોવું જોઈએ. એ અશાંતિ ઉત્પન્ન કરે છે દેહમાં મૂર્છા આવવાથી. અનુકૂળતા પ્રતિકૂળતાનો જે ડર લાગે છે, શું કરવા લાગે છે કે પોતાને દેહ સ્વરૂપ માન્યો એટલે. શરીરનો કોઈ અંગ કપાઈ જાય છે, પાકવાના તો કટકા થતા નથી કે મારામાંથી કઈ અમુક ભાગ ઓછો થઈ ગયો છે, એવું તો અનુભવ થતો નથી. પ્રગટ ભિન્ન છે પણ એમાં મૂર્છા છે, ખોટાપણ છે, એટલે એની ચિંતામાં અશાંતિ જીવે છે, અશાંતિથી જીવે છે, શાંતિને ગુમાવે છે. મુમુક્ષુ જીવે દેહની ચિંતામાં જીવન ખર્ચવું યોગ્ય નથી જ. દેહની ચિંતા કરતા કરતા જીવન ખર્ચાઈ જાય, વપરાઈ જાય, એમ કરવું જરા પણ યોગ્ય નથી. જ આ એક સિદ્ધાંત પકડો તો જ્યાં જ્યાં જીવન ખર્ચાઈ જાય છે એની સામે મોટો વાંધો આવશે, બળવો થશે કે આ શું. કુછ કમી હોય અનુભવ ભી નહીં હોતા, ઇસકા મતલબ ક્યા હુઆ. રાણા જી કા ઘાત કટ ગયા હૈ, વો મહેસૂસ નહીં કરતા કે મેરે મેસે કુછ કમ હુઆ હૈ, અધૂરા હો ગયા હું, એસા કોઈ અનુભવ નહીં હોતા હૈ. આત્મજ્ઞાન નહીં હૈ ફિર ભી વો અનુભવ તો હોતા હી નહીં, ક્યોંકિ એસા હુઆ હી નહીં. બસ તો ફિર ક્યા હૈ, બાકી શરીર મેં હું એસા આયેગા તો ડિપ્રેશન મેં આ જાયેગા, તો ડિપ્રેશન મેં આ જાયેગા. અરે મેં પરાધીન હો ગયા, અરે મેરે સે વો નહીં હોતા, અરે મેરે સે વો નહીં હોતા, તબ તો રોને લગ્યા. એ તો એક સામાન્ય બાત હૈ કે સંસાર કે લોગ દેહ કી ચિંતા મેં પૂરા જીવન ખર્ચ કર દેતા હૈ. સંસાર કે લોગ ક્યા કરતે હૈ, પૂરા જીવન દેહ કી ચિંતા મેં ખર્ચ કર દેતા હૈ. મુમુક્ષુ કો એસા કરના યોગ્ય નહીં હૈ, મુમુક્ષુ ઇસસે અલગ પડતા હૈ.
આ બધું મારા ટાઈમ મને ક્યાં પરવડશે.
क्या चल रहा ब्रो, क्या बात चलती थी? उपयोग नहीं है, नहीं है ना? कहाँ चला गया? बात वो चली, मुमुक्षु जीव को देह की चिंता में जीवन खर्च करना योग्य नहीं है। तो मुमुक्षु लड़के को, जबकि मुमुक्षु लड़का भी नहीं है, मुमुक्षु तो मुमुक्षु, उनको खेलने में समय खर्चना योग्य नहीं है। ठीक है, बराबर है? पूरी जिंदगी पड़ी तो खेलने के लिए उधार रखो, आत्मकार्य पहला करो, दूसरा काम पीछे रखो, दूसरे दूसरे उनको पीछे रखो, इसको क्यों पीछे रखे? जो अनंत सुख का कारण है उनको क्यों पीछे रखे? और अब ध्यान देना, जिसको अभी नहीं करना है उसको बाद में भी नहीं करना है, उसका नियत अच्छा नहीं है। क्या है? इसका नियत अच्छा नहीं है।
पापा को उनके उनके अंकल बोलते थे ऐसे कि तुम जब भी, उनने मेरे को ऐसे सिखाया था कि पापा को पूछो कि उनने कितने साल में ये लाइन को ज्वाइन किया। पापा से पूछा तो पापा ने बोला 23 इयर्स में। पापा ने बोला 23 इयर्स में। तो उनने मेरे को बोला कि जब तुम भी 23 इयर्स के हो जाओ तब तुम ये लाइन में।
तुमको बोलना था, चाहिए था कि मैं पापा जितना डल नहीं हूँ। ठीक है, मैं उतना डल नहीं, मेरी बात ही अलग है। आई एम बॉर्न ग्रेट, क्या बोलना? आई एम बॉर्न ग्रेट, आई एम नॉट ऑर्डिनरी पर्सन। तो ऐसे जो कोई बात बोलता है उनको बोलना कि वो तो आप लोग ऑर्डिनरी है इसलिए ऐसा बात करते हैं, हम ऑर्डिनरी थोड़ी ना है, हम तो एक्स्ट्रा ऑर्डिनरी है। बस हो गया।
क्या
तो भी उतना आगे नहीं बढ़े हैं, तो फिर तुम भी 23 साल की उम्र में ज्वाइन करेगा तो आगे नहीं बढ़ेगा 12 साल तक, और अभी ज्वाइन करेगा तो बहुत आगे बढ़ जाएगा। अब देखो क्या करना है।
जैसे आप भैया को बोल रहे कि उसको खेलने में पूरा जीवन नहीं जाना चाहिए, वैसे मुझे डॉल्स खेलने में नहीं जाना
चाहिए।
हाँ
वो भी खेल ही है, और क्या है, वो भी तुम्हारा खेलना है। उसमें क्या रखा है, डॉल में क्या रखा है?
अभी थोड़े दिन पहले तो मैं थोड़ा खेलती थी, अब नहीं खेलती।
अच्छी बात। मुमुक्षु जीवे देहनी चिंतामां जीवन खर्चवू योग्य नथी छे। માત્ર સ્વરૂપનું અજ્ઞાન છે તે ચિંતાને ભય થવો ઘટે છે, છતાંય ચિંતા થાય મારો આવરણ આવી જશે, મારા આત્મા ઉપર આવરણ આવી જશે, જ્ઞાન મૂંઢાઈ જશે, પછી મારું સુખ છે એ એ સુખ સુખ ગુણ નું વિપરીત પરિણામ અને એવું દુઃખ થશે. બધી અનુકૂળતા હોય છતાં કોમામાં આવે એ તો અંદર કેટલો દુઃખી થતો એ કોઈ કહી ન શકે. એરકન્ડિશન રૂમમાં એને રાખે, એને એરકન્ડિશન નું ભાન ન હોય, એરકન્ડિશનમાં સુખ વગેરે એરકન્ડિશનમાં શું કામના અનુકૂળ સંયોગો. એટલે અનુકૂળતામાં તો એ વખતે સુખ નથી, અનુકૂળતા રહી ગયો. ચાલો બધી અનુકૂળતા છે, પૈસા છે, સદા સંબંધીઓ છે, બધું છે, પણ પોતે મૂર્છાથી દુઃખ ભોગવતો એને શું કરે. એટલે દુઃખને સંયોગોથી નથી માપવાનો, કે સુખને પણ સંયોગોથી નથી માપવાનો. એ માપ ખોટું છે. શા માટે નથી માપવાનું? એ માપ જ ખોટું છે. એટલા માટે મારો આત્મા અવરાઈ જશે તો આત્માના ગુણો અવરાઈ જશે, એમાં જ્ઞાન ને સુખ મુખ્ય છે. એટલે જ્ઞાન પણ મુંડાઈ જશે અને સુખ નું પરિણામ દુઃખરૂપ થઈ જશે. પછી પુણ્યના ઢગલા હોય તો શું કામના. જયારે સુખ નું પરિણામ દુઃખરૂપ થઈ જાય તો પુણ્યના ઢગલા શું કામના, બાર બાર નકામાં થઈ ગયા. સુખ જોવે છે
એટલે
આત્માને એમ પૂછવું કે તને ભગવાન એમ પૂછે કે બોલ તને મોક્ષમાં તો હું લઈ જાઉં, પણ વાયા ક્યાંથી જવું છે? સ્વર્ગ થી જવું છે, વાયા નરક થી જવું છે? તો તું શું જવાબ દઈશ?
નરક નથી
જોતું, પોતાનો ટેસ્ટ છે આની અંદર. તો મને ભગવાને પૂછ્યું ભગવાન એમ કહેશે કે તું હજી મોક્ષ માં જવાને લાયક નથી, તારો ક્લાસ નો તારો નંબર નહી લાગે. આ એવી લાઈન છે. માયા નો પ્રતિબંધ છે કે તું જલ્દી નહીં જઈ, મોક્ષ માં નહીં જઈ શકતો. પણ ભગવાન તો ઉસ તરફ કયો જવાબ દે? ભગવાન ને ભી થોડી હોશિયારી સે પૂછાય ને, તો આપણને ભી જવાબ ભી હોશિયારી સે દે. ભગવાન ને તો આપણા ટેસ્ટ ક્યાં, તો આપણ તો ભગવાન કે ભક્ત હે તો કોઈ કમ તો નહીં હે. તો ભગવાન કો ક્યાં જવાબ દેંગે? ત્યાં લપટાઈ નહી જાય ને શું ખાતરી? આપણે ભગવાન ને એમ કેવાનું કે મને અત્યારે પુણ્યને પાપ થી મુક્ત થાય એવી પરિણતિ જોઈએ, મારે તો અત્યારે જોઈએ. હું સ્વર્ગ નરક ને ઓળખતો નથી, હમકો નહી પહેચાનતે. હમકો તો અભી મુક્ત મુક્ત દેશા છીએ. ક્યા પાયા બાયા કે બાત મેં હમ નહીં માનતે, હમકો તો ડાયરેક્ટ ચાહીએ અભી છે.
જેસે
हाँ ऐसा ही होगा, ऐसा ही होगा। तो खुद तो बता नहीं सकता ना, बता सकता है दिमाग क्यों नहीं खुलता था, नहीं बता सकता है। और जब कोमा में विशुद्ध अवस्था में आया था तो सुख दुख का कुछ अनुभव मालूम पड़ता है कि सुख होता है या दुख होता था या सुख होता था, कुछ नहीं मालूम हुआ, मालूम ही नहीं पड़ता था, कुछ कुछ ख्याल में आता है कुछ नहीं आता।
तो हम अपना बताते हैं कि जैसे हमारा ट्रीटमेंट चला तो दीनदारी में, तो वो आते थे ना सरकारी, तो जब भी वो मतलब पॉइंट लगाते थे तो जब दर्द अधिक होता था ना, तो तब मतलब दांत घिसते उसको दर्द को सहन करने का प्रयास करते थे।
दांत
दांत को मतलब हाँ दर्द को मतलब सहन करने का प्रयास करते थे। तो उस समय प्रयास यही होता था कि जो दर्द मेरे से भिन्न है और दर्द मेरे जानने में आ रहा है और दर्द में मेरा कोई अस्तित्व नहीं है, तो फिर उतना भूले में नहीं आता था।
वो प्रयोग दूसरे प्रकार का है कि उपयोग को ज्ञान ज्ञान प्रति ले जाना पड़े, ले जाए तभी वेदना का जो दुख है, मुझे वेदना हो रही है वो नहीं होता है, तो दुख मालूम ही नहीं पड़ता है। वो प्रयोग अलग प्रकार का है। પરિણામો વિપરીત ચાલે એનો ભય થવો જોઈએ, એની ચિંતા થવી જોઈએ। માત્ર સ્વરૂપ નું અજ્ઞાન છે તેની જ ચિંતા અને ભય થવો ઘટે છે।
ચાલુ રહી જશે તો અત્યારે જે વર્તમાનમાં કીલે છે ને મનુષ્ય પરિસ્થિતિમાં હું આવી
જવાનું, એ પરિસ્થિતિમાં એથી ખરાબ પરિસ્થિતિ
ખરાબ આવી શકે,
કેમ કે જયારે ડિટોરિયેશન શરૂ થાય ત્યારે કેટલો ડિટોરિયેટ થાય એનો શું ખ્યાલ, એનો શું અંદાજ બેસે અત્યારે। આત્માની શક્તિઓ મૂર્છાઈ જાય મુરઝાઈ જાય, એ જ મોટો ભય ને એ જ મોટી ચિંતા છે, કેમ કે મૂડી તો એ છે। હા વિવેક શક્તિ ચાલી જશે, વિવેક શક્તિ ચાલી જશે, આ મહાન આત્મા દેહની ચિંતા કરવાને યોગ્ય નથી। દેહની વૃદ્ધિ ક્ષયાદિ પરિણામ જોઈને, દેહની વૃદ્ધિ એટલે સશક્ત શરીર થાય, ક્ષયમાં અશક્ત શરીર થાય, એ જોઈને હર્ષ શોક કરવો ઘટતો નથી। મૃત્યુ સમીપ દેખાવા છતાં, મૃત્યુ નજીક દેખાવા છતાં, નાને કરીને જેને દેહને વિશે મૂર્છા વર્તતી નથી તેમને નમસ્કાર। કેમ કે એમ તો વસ્ત્ર અને દેહ ને જેમ જુદાપણું છે એવું માન્યું છે, વસ્ત્ર ઘણા જે કપડું ઘણા વખત પહેર્યું હોય એ જળી જાય, ફાટી જાય, નબળું પડીને જર્જરિત થઈ જાય, તો એનો કેમ શોક નથી થતો? એટલા માટે નથી થતો, ભાઈ આટલા વખત તો પહેર્યું હતું હવે પણ એનો કઈ વાંક નથી, આપણે શું કહીશું? કે તમારું કપડું ફાટી ગયું, કે ભાઈ એમ ફાટી જાય તો સ્વાભાવિક છે, આટલા વર્ષ તો વખત થી પહેરીએ છીએ, એટલે હવે ફાટે તો મેં એનો માર્ક નથી. હા, એમ શરીર અમુક આયુષ્ય વીત્યા પછી શરીર જર્જરિત થાય, કે શરીર છૂટવાનો યોગ થાય, તો એમાં હરખ શોખ શું? ક્ષણ કહેતે હૈ, સેકન્ડ કો ક્ષણ કહેતે હૈ. લીધું છે કે દોડતો હીરો હાથમાંથી પડી જવા છતાં, હાથમાંથી હીરો પડી ગયો પણ દોડતો હોય તો તરત નજરે ચડે છે, તો એની દોડવાની જે ક્ષણિક પર્યાય છે એ કારણે કોને કોને બતાવ્યો? હીરાને બતાવી દીધો. તેમ પલટતું વર્તમાન ધ્રુવને દર્શાવતું પલટી રહ્યું છે. નજર જોઈએ, પલટતું વર્તમાન ધ્રુવને દર્શાવતું પલટી રહ્યું છે, પલટતું વર્તમાન પલટી રહ્યું છે પણ ધ્રુવને બતાવે. એક સમય કે પર્યાય ત્રિકાલી ધ્રુવ કો બતાતી હુઈ ચલી જાતી હૈ, બતાતી હુઈ ચલી જાય. એટલે પર્યાય નહીં પણ ઉપકારી જ છે, પર્યાય નહીં પણ ઉપકારી છે, કેમ કે પર્યાય નહીં, પર્યાય ને બતાવે તે પર્યાય નહીં, પર્યાય દ્વારા ધ્રુવ ને બતાવે તે પર્યાય ને. એમ છે, પર્યાય ધ્રુવ ને બતાવે છે એવો જે દ્રષ્ટિકોણ તે સમ્યક છે. એવો દ્રષ્ટિકોણ કહો કે એવો જે નય છે તે નય સમ્યક છે. આમ તો અનિત્ય છે એ નિત્ય સાપેક્ષ જ છે, નહીતર તમે એને અનિત્ય કેમ કહી શકો? જો તમને નિત્યતાનું જ્ઞાન ન હોય તો અનિત્યતાનું જ્ઞાન આવ્યું ક્યાંથી? અકબર નું દ્રષ્ટાંત આવે છે ને, કે અકબરે એક લીટી દોરી, પછી એને પ્રશ્ન ઉઠાવ્યો કે આ લીટીને કાપકૂપ કર્યા વગર નાની કરી દો, અને એમાં કાંઈ પણ લંબાઈ વગેરે એને મોટી કરી દો, એમાંથી કોઈ એક પ્રશ્ન કર્યો. ત્યારે નાની ને મોટી તો સાપેક્ષ છે. બિરબલે બીજો લીટો દોરીને કીધું, જો હવે કે આપ્યો છો થયું કે નહીં, તો કે આ થઈ ગયો એના જેવું છે. અનિત્ય તમે અનિત્ય ક્યાંથી કયો છો તમે એમ કે નિત્ય ને નિત્યના જ્ઞાન વગર પર્યાય અનિત્ય તમે કઈ ક્યાંથી જોઈ, ક્યાં કેવી રીતે જોઈ શકતા જ નથી તમે. બીજું કે અનિત્ય અવયવ છે વસ્તુનો પર્યાય, તે અવયવ છે, તે અનિત્ય અવયવ તેના દ્વારા નિત્ય સ્વરૂપ જણાય છે. જો એને જોવે છે કોણ? નિત્ય તો નિત્યને જોતું નથી, અનિત્ય જ નિત્યને જોવે છે. એટલે એને નિત્ય પણ અનિત્ય દ્વારા જણાય છે. શું ધ્રુવ છે? એ સામર્થ્ય સ્વરૂપે છે, અપ્રગટ છે, અવ્યક્ત છે. એનું જ્ઞાન કેવી રીતે થાય? ધ્રુવ પોતે સીધું તો ધ્રુવ નું જ્ઞાન કરાવી શકે એવું છે નહી, કેમ કે તો સામર્થ્ય રૂપ ને અવ્યક્ત છે. વર્તમાન પર્યાય મારફત જ એનું જ્ઞાન થાય, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે નિત્ય છે એ અનિત્યમાં જણાય છે, એટલે એના દ્વારા એનું જ્ઞાન થાય છે. એ રીતે અનિત્ય પર્યાય પણ ઉપકારી થઈ, પ્રમાણ પણ ઉપકારી છે અને નહીં પણ ઉપકારી છે. દ્રવ્યાર્થિક નહીં ઉપકારી છે અને પર્યાયાર્થિક નહીં પણ ઉપકારી જ છે. સીધું લેતા આવડવું જોઈએ. આડું વેતરો તો બધું પકડે, અથવા મતિ સરળ હોય તો આવું જ્ઞાન સમ્યક થાય. મતિ વક્ર હોય તો મિથ્યા થાય. આ સરળતાનો નમૂનો છે, પારમાર્થિક સરળતા છે. અનિત્ય અવયવ દ્વારા નિત્ય સ્વરૂપ જણાય છે અને તે અનિત્યમાં જણાય છે. નિત્યમાં નિત્ય જણાતું નથી, પણ અનિત્યમાં નિત્ય જણાય છે અને અનિત્ય દ્વારા જણાય છે. બે વિભક્તિ થઈ, અનિત્ય દ્વારા જણાય છે તે ત્રીજી વિભક્તિ, એને ત્રીજું કારક સાધન. અને અનિત્યમાં જણાય છે તે સાતમી વિભક્તિ, ત્યાં નિત્ય અનિત્ય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સર્વથા ભિન્ન નથી, કેમ કે અનિત્યમાં નિત્ય જણાય. નિત્ય દ્રવ્ય અનિત્ય પર્યાયોમાં વ્યાપ્યું છે, એ જ લીધું છે. નિત્ય દ્રવ્ય અનિત્ય પર્યાયોમાં વ્યાપ્યું છે, નહીતર તો અધર લટકે પર્યાય, આધાર વગેરે નહીં રહી જાય. જેમ ચમક હીરાની ચમક, કોની પણ ચમક, કે એટલી ચમક કે હીરાની ચમક છે. સૂર્યનો પ્રકાશ, પ્રકાશ નહીં સૂર્યનો પ્રકાશ, એમ આત્માનું જ્ઞાન પ્રકાશ. આત્મા જ્ઞાન સૂર્ય છે, જ્ઞાન એનો પ્રકાશ છે. નિત્ય દ્રવ્ય અનિત્ય પર્યાયમાં વ્યાપ્યું છે એટલે એને અનુભવ સ્વરૂપ કહે છે. એકાંતે નિત્ય પણ નથી ને એકાંતે અનિત્ય પણ નથી. એકત્વ શક્તિના કારણથી કે જે એકત્વ શક્તિ સ્વયં અનેક પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્ય પણ મયપણા રૂપે સદાય છે. એકત્વ શક્તિનું વર્ણન કેવી રીતે કર્યું છે 47 શક્તિમાં અમૃતચંદ્રાચાર્ય, અનેક પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્યમય પણ જેનું સ્વરૂપ છે તે એકત્વ શક્તિ છે. પર્યાયમાં વ્યાપક લીધું છે, અનેક ગુણોમાં વ્યાપક એમ નથી લીધો, અનેક પર્યાયમાં વ્યાપક એક દ્રવ્યમય પણ આપણે, એટલે અનેક પર્યાયમાં દ્રવ્ય પણ એક જ છે બધી પર્યાયમાં. પારા એક એક જુદા છે, પર્યાય એક એક જુદી છે, છતાં પણ એક પ્રત્યેક પારા ને માળા પણ છે. બધા પારા થઈને માળા છે તો પ્રત્યેક પારા ને માળા પણ છે, તો પ્રત્યેક પારો પારો પણ છે માળા પણ છે. દોરામાં પ્રયોગ છે માટે એમ ધ્રુવ સાથે હોવાથી પર્યાય એકલી નથી, ધ્રુવ સાથે છે એટલે દ્રવ્યપણ છે એમાં, પર્યાયમાં દ્રવ્યપણ એકત્વ શક્તિ ની વ્યાખ્યા બોલે છે. એક દ્રવ્યમય પણ આપણે પર્યાય દ્રવ્ય આપેલું છે માટે પ્રત્યેક પારા ને માળા પણ છે, અને એ રીતે બધા પારા થઈને માળા છે. એમ એકત્વ શક્તિ સ્વયં અનેક પર્યાયોમાં વ્યાપક છે, એકત્વ શક્તિ સ્વયં અનેક પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્યમયપણા રૂપે સદાય એટલે ત્રિકાળ છે, તેમ છતાં દ્રવ્યત્વ છે તે પર્યાયત્વ નથી ને પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી. અજૈન દર્શનની આટે મૂકી અજૈનોને નથી બેસતી, સાયન્સ તો એવું જ છે, તો વૈજ્ઞાનિક સ્વરૂપ છે, આ તો વસ્તુનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. આવો પરસ્પર અતદભાવ એક દ્રવ્યમાં હોવા છતાં, અતદભાવ એટલે પર્યાય તે દ્રવ્યની દ્રવ્ય તે પર્યાયની, એવો અતદભાવ પરસ્પર હોવા છતાં વિરુદ્ધ ધર્મત્વ શક્તિ એ વસ્તુનું સ્વભાવ, વસ્તુ સ્વભાવ હોવાથી વિરુદ્ધ ધર્મ પણ એ પણ વસ્તુનો સ્વભાવ હોવાથી અવિરોધપણે વસ્તુ માજરીએ છે. વિરુદ્ધ ધર્મત્વ એ વસ્તુનો સ્વભાવ હોવાથી વિરોધી ધર્મો પણ વસ્તુમાં પરસ્પર સંઘર્ષ કર્યા વિના રહીએ છે, વિરોધ કર્યા વિના રહીએ છે, અવિરોધ પણ રહીએ છે. અને એટલે નાની એ સ્વરૂપનો અનુભવ કરે છે એટલે પરસ્પર વિરોધ ધર્મોને પણ અવિરુદ્ધપણે પ્રકાશી શકે છે, નહીંતર તો એકાંત થઈ જાય અથવા એકથી બીજાનો વિરોધ થઈ જાય. પોતે કે એને પોતે ઉઠાપે એને જ ઉઠાપે એવું થઈ જાય. નાની નિયમ નથી થતું, પૂર્વાગ્રહ વિરોધ પણ આવતો નથી. આ પ્રકારે દ્રવ્યાનુયોગનો વિષય અતિ ગંભીર છે, ઘણી એવી ગંભીરતા દ્રવ્યાનુયોગના વિષયમાં છે. હવે આ વિષય આમ તો બુદ્ધિવાળાનો વિષય થયો, કોનો થયો? બુદ્ધિવાળાનો વિષય થયો, જેને પરમાર્થ નો દ્રષ્ટિકોણ છે અને એકત્વ શક્તિ પણ છે, વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પણ છે ને નિત્યનું આમ છે, નિત્યનું આમ છે, નાનું આમ છે, નાનું આમ છે. વર્તમાન છે એ ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. તો અત્યાર સુધી મિથ્યાત્વ અવસ્થામાં જીવ વર્તમાનમાં એકલા વર્તમાનને પકડે છે અને ત્રિકાળીને છોડી દે છે, અથવા ત્રિકાળી ચૂકી જાય છે. એટલે એક તો એ ભૂલ પકડાય આ એક પેરેગ્રાફમાં. બીજું, જે દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને વૈજ્ઞાનિક રીતે એની સમજણ ન થાય તો એને સમાધાન ન થાય, એને પરસ્પર વિરુદ્ધતા ક્યાંય ને ક્યાંય લાગી જાય. એવું જે અસમાધાન છે એ અસમાધાન પણ આમાં કેવી રીતે ન થાય અને સમાધાન લઈએ એ વિશે પણ આમાંથી નીકળે છે. જેટલો વિષય સૂક્ષ્મ થતો જાય તત્વજ્ઞાનનો, તત્વનો, તો એ સૂક્ષ્મ સમજવા માટેની જિજ્ઞાસા પણ તીવ્ર થાય તો સૂક્ષ્મ થાય. એટલે અહીંયાથી પાછા ન વળવું જોઈએ. કાં તો મને સૂક્ષ્મ પડે છે, મને સૂક્ષ્મ પડે છે, મને આ મને નહીં સમજાય, આ મારું મન સ્થૂળ છે, આ મને નહીં સમજાય, એમ પાછું નહીં વળવું જોઈએ. કેમ કે પાત્રતાનું એ લક્ષણ છે કે સૂક્ષ્મ જ્ઞાનનો અભિલાષે. તો પાત્રતામાંથી એવો વાત નીકળે, અરે વિશેષ સૂક્ષ્મ આવ્યો, હું જરા વધારે જિજ્ઞાસાને તે જ કરી અને મારા જ્ઞાનને સૂક્ષ્મ કરીને સમજવાનો પ્રયાસ કરું. એ રીતે પાત્રતા એ ભૂમિકાનો વિષય થઈ ગયો એનો. એ રીતે પણ એને પ્રયોજન સાધવું, એમ અનેક પ્રકારે પ્રયોજન સાધવું. એમ નથી કે ચાલો આ કઈક બીજી વાત આવી, આપણે આપણા કામની નથી, સ્વિચ ઓફ કરી દે. એ સ્વાધ્યાયની પદ્ધતિ નથી. ખોજ જીતની તીવ્ર હોગી ઉતના ઉપયોગ સૂક્ષ્મ હોગા હી હોગા. પણ આત્મા તો સ્વરૂપ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે, એનકે લીધે તો સૂક્ષ્મ સમજના આવશ્યક છે.
જો ઠોસ વૈજ્ઞાનિક સ્વરૂપ છે એ આમાંથી દેખાય તો એને મહિમા આવે. કેટલું ઠોસ વૈજ્ઞાનિક સ્વરૂપ છે એ આમાંથી દેખાય ને.
અધ્યાત્મ નો વિષય પરમ ગંભીર છે, તેને અનુપયોગે સાંભળવો એની અનાદર ની ઉપેક્ષા છે. આ વિષય તો ઘણો ગંભીર છે, એ વખતે પોતે સ્વિચ ઓફ કરી નાખે જાણતા આવી રીતે ઉપેક્ષા અનાદર થઈ જાય છે.
પરિણામ
ના કરતું પ્રશ્ન જ નથી. સહજ પોતાને લાભ થાય એમ ચાલવું જોઈએ.
સનાતન દિગંબર જૈન ધર્મનો જય.